એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચામાં આપણે એક એવા વિષય તરફ જઈ રહ્યા છીએ જે ખૂબ જ મૂળભૂત છે, જીવન પોતે. આપણે ટેરેન્સ એલન અને ગ્રેહામ કાવલિંગના પુસ્તક ધ સેલ વિશે વાત કરીશું.
હા, અને આ પુસ્તક આપણને લઈ જાય છે જીવનના સૌથી નાના એકમની દુનિયામાં, કોષ. પણ નાનો હોવા છતાં એ કેટલો શક્તિશાળી છે.
બિલકુલ. અને આ વિષય આજે કેમ આટલો મહત્વનો છે?
જુઓ, કોષ એ કોઈ સ્થિર વસ્તુ નથી, કોઈ ઇમારતની ઈંટ જેવો નથી. એ તો એમ કે એક આખું ધમધમતું શહેર છે, એક નાનકડું બ્રહ્માંડ.
શહેર? એ કેવી રીતે?
હા, એમાં જ જીવનની બધી ક્રિયાઓ થાય છે. વૃદ્ધિ, ઉર્જા ઉત્પાદન, માહિતીની આપ લે, પ્રજનન, મૃત્યુ પણ, બધું જ એ નાનકડા કોષમાં ચાલે છે. એટલે એને સમજવું એટલે જીવનના મૂળ સિદ્ધાંતો સમજવા બરાબર છે.
એટલે આ કોઈ સૂકી વૈજ્ઞાનિક વાત નથી લાગતી, આ તો આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. આપણું સ્વાસ્થ્ય, રોગો,
એકદમ આપણી તંદુરસ્તી, આપણી બીમારીઓ, બધું જ આ કોષો કેવી રીતે કામ કરે છે એના પર આધાર રાખે છે. આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ શહેરનો મુખ્ય રોલ શું છે, એનો ગોલ શું છે અને એ કેવી રીતે ચાલે છે.
મતલબ કે એનું અંતિમ ધ્યેય જીવનને ટકાવી રાખવાનું છે.
હા, અને કોષીય જીવવિજ્ઞાનને સમજ્યા વગર તો આધુનિક બાયોલોજી સમજવું લગભગ અશક્ય છે. એ તો જાણે જીવનની ઓપરેટિંગ સિસ્ટમ છે.
તો પછી આ અદ્ભુત શહેરનો નકશો કોણે બનાવ્યો છે? આ લેખકો ટેરેન્સ એલન અને ગ્રેહમ કાવલિંગ, એમના વિશે કંઈક કહો ને.
જરૂર. આ બંને લેખકોની કુશળતાનું મિશ્રણ જ આ પુસ્તકને ખાસ બનાવે છે. પહેલા ડૉક્ટર ટેરેન્સ એલન, એ પ્રખ્યાત કોષ જીવવિજ્ઞાની છે અને એમની માસ્ટરી છે માઇક્રોસ્કોપીમાં, ખાસ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી.
એટલે કે કોષને જોવાની કળામાં.
હા, બરાબર. કોષ કેવો દેખાય છે, એની અંદર શું છે, એનું ત્રિ પરિમાણીય ચિત્ર ઊભું કરવામાં એમનો મોટો ફાળો છે. જાણે કે એ કોષના આર્કિટેક્ટ હોય. અને તેઓ કેન્સર રિસર્ચ સાથે પણ જોડાયેલા હતા, એટલે એમનું કામ ખાલી થિયરી નથી.
ઓહો, એટલે એલન આપણને કોષનું માળખું બતાવે છે. તો પછી ડૉક્ટર ગ્રેહમ કાવલિંગ, એમનું યોગદાન શું છે?
ડૉક્ટર કાવલિંગ મોલેક્યુલર બાયોલોજીના નિષ્ણાત છે, એટલે કે કોષની અંદર જે સૂક્ષ્મ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જનીનો કેવી રીતે કામ કરે છે, કોષ કેવી રીતે વધે છે, એ બધું એમના ક્ષેત્રમાં આવે.
એટલે એ કોષ કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે.
હા, અને એમની ખાસિયત એ છે કે એ બહુ અઘરા વૈજ્ઞાનિક ખ્યાલોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે. તો એલન આર્કિટેક્ચર આપે અને કાવલિંગ એ શહેરની અર્થવ્યવસ્થા અને ભાષા સમજાવે.
વાહ, આ તો ગઝબનું કોમ્બિનેશન કહેવાય. એક રચના બતાવે, બીજો કાર્યપ્રણાલી, એટલે જ આ પુસ્તક આટલું ઉપયોગી બન્યું હશે.
બિલકુલ. એમનો અનુભવ અને સમજાવવાની રીત આ જટિલ વિષયને બધા માટે, વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય જિજ્ઞાસુ વાચકો સુધી, સુલભ બનાવે છે.
ચાલો હવે પુસ્તક પર ધ્યાન આપીએ. એનો મુખ્ય વિચાર શું છે, એનો સાર શું છે?
મૂળભૂત રીતે આ પુસ્તક કોષની એક સચિત્ર યાત્રા છે, પણ કોઈક સૂકા પાઠ્યપુસ્તક જેવી નહીં. એનો હેતુ કોષ જીવવિજ્ઞાનનો પરિચય આપવાનો છે, પણ રોમાંચક રીતે.
રોમાંચક કોષજીરી બાબતમાં?
હા, લેખકો કોષને એક જીવંત, ધબકતા અસ્તિત્વ તરીકે રજૂ કરે છે, અને પેલી શહેરની ઉપમાનો ઉપયોગ ખૂબ જ સરસ રીતે કર્યો છે. એનાથી બધું સમજવું સહેલું થઈ જાય છે.
મને પણ એ શહેરવાળો વિચાર બહુ ગમ્યો. એનાથી તરત જ એક ચિત્ર ઊભું થાય છે કે કોષમાં કેટલી બધી ગતિવિધિઓ ચાલતી હશે.
અને પુસ્તકનો ઉદ્દેશ ખાલી માહિતી આપવાનો નથી, એ આપણામાં એક પ્રકારનો આશ્ચર્યભાવ, એક વિસ્મય જગાડે છે કે આટલી નાની જગ્યામાં કુદરતે કેવી અદ્ભુત રચના કરી છે.
તો પુસ્તકની સફર કેવી રીતે આગળ વધે છે, શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે ઐતિહાસિક શોધથી. આપણે કોષ વિશે જાણ્યું કેવી રીતે? માઇક્રોસ્કોપની શોધ, રોબર્ટ હુક, લ્યુવેનહોક, પછી કોષ સિદ્ધાંતનો વિકાસ.
એટલે પાયાની વાતો પહેલા,
અને પછી
આપણે જાણે કોષની અંદર જઈએ છે, બહારથી અંદર તરફ. સૌથી પહેલા કોષપટલ, શહેરની સરહદ જેવો, જે નક્કી કરે કે કોણ અંદર બહાર જશે, પેલો ગેટકીપર જેવો.
હા, બરાબર. પછી સાયટોપ્લાઝમ શહેરની ગલીઓ, જ્યાં બધું કામ થાય છે, અને સાયટોસ્કેલેટન શહેરનું આંતરિક માળખું જે આધાર આપે.
અને પછી શહેરના જુદા જુદા વિભાગો, ફેક્ટરી, પાવરહાઉસ, પોસ્ટ ઓફિસ.
એકદમ. પુસ્તક આપણને મુખ્ય ઓર્ગેનલ્સ એટલે કે કોશિકાઓની મુલાકાત કરાવે છે. મિટોકોન્ડ્રિયા, પાવર પ્લાન્ટ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ગોલ્જી ફેક્ટરી અને પોસ્ટ ઓફિસ, લાઇસોસોમ, રીસાયક્લિંગ સેન્ટર.
અને આ બધાનું કંટ્રોલ સેન્ટર
એ છે ન્યુક્લિયસ, શહેરનો સિટી હોલ, જ્યાં બધી માહિતી ડીએનએ સચવાયેલી છે અને જ્યાંથી બધા હુકમો છૂટે છે. પુસ્તક એના રોલ અને ગોલ પર ખૂબ ભાર મૂકે છે.
આ શહેર સ્થિર તો નથી જ, એ વધે છે, વિભાજન પામે છે, એની વાત પણ હશે જ ખરું ને?
ચોક્કસ. કોષચક્ર અને કોષ વિભાજન મિટોસિસ કેવી રીતે થાય છે એ પણ સમજાવ્યું છે, અને છેલ્લે આ એકલા શહેરો ભેગા મળીને કેવી રીતે પેશીઓ અને અંગો બનાવે છે, અને જ્યારે આ શહેરમાં કંઈક ખોટું થાય, જેમ કે કેન્સર, ત્યારે શું થાય છે એની પણ ચર્ચા છે.
ખૂબ જ વ્યવસ્થિત લાગે છે. ચાલો અમુક વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પેલી શરૂઆતની શોધ અને કોષ સિદ્ધાંત વિશે થોડું વધુ કોને?
તો માઇક્રોસ્કોપ વગર તો આ શક્ય જ નહોતું. રોબર્ટ હુકે બૂચમાં જે ખાના જોયા એને સેલ કહ્યા. પછી લ્યુબેનહોકે પાણીમાં જીવતા સૂક્ષ્મજીવો જોયા. આ બધું 17મી સદીમાં.
અને એના પરથી બન્યો કોષ સિદ્ધાંત.
હા, લગભગ 200 વર્ષ પછી શ્લેડન અને શ્વાને કહ્યું કે બધા સજીવો કોષોના બનેલા છે અને કોષ જ જીવનનો મૂળભૂત એકમ છે. પછી રુડોલ્ફ વિર્ચોએ ઉમેર્યું કે દરેક નવો કોષ જૂના કોષમાંથી જ આવે છે. ઓમનીસ છેલુલા એ છેલુલા. આ ત્રણ વાતો કોષ જીવવિજ્ઞાનનો પાયો છે.
અને આનાથી જ આપણને સમજાયું કે બેક્ટેરિયા જેવા સરળ કોષો પ્રોકેરિયોટિક અને આપણા જેવા જટિલ કોષો યુકેરિયોટિક વચ્ચે શું ફરક છે.
બરાબર. હવે કોષની અંદર જઈએ. પેલી સીમા, પ્લાઝ્મા મેમ્બ્રેન, એનું શું મહત્વ છે?
હા, એને તમે બુદ્ધિશાળી દ્વારપાળ કહ્યો હતો.
હા, કારણ કે એ ખાલી દિવાલ નથી, એ પસંદગી કરે છે કોને અંદર આવવા દેવું કોને નહીં. એ લિપિડના બે પડ અને એમાં તરતા પ્રોટીન્સથી બનેલી છે, ફ્લુઇડ મોઝેક મોડેલ. આ પ્રોટીન જ ચેનલ, પંપ, રિસેપ્ટર તરીકે કામ કરીને કોષને બહારના વાતાવરણ સાથે જોડે છે અને અંદરની સ્થિતિ જાળવી રાખે છે. એનો રોલ બહુ ક્રિટિકલ છે.
અને અંદરનું માળખું સાયટોસ્કેલેટન એ ખાલી આધાર જ આપે છે કે બીજું કંઈ?
ના ના, એ આધાર તો આપે જ છે, કોષને આકાર આપે છે, પણ એનાથી વધુ છે. એ પ્રોટીનના તાંતણાઓનું નેટવર્ક છે, માઇક્રોટ્યુબ્યુલ્સ, માઇક્રોફિલામેન્ટ્સ. એ કોષની અંદર વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે રસ્તા પણ બનાવે છે અને કોષને હલનચલન કરવામાં પણ મદદ કરે છે, એટલે એ ડાયનામિક છે.
હવે પેલી ફેક્ટરીઓ અને પાવર પ્લાન્ટની વાત કરીએ, ઓર્ગેનેલ્સ, આટલી નાની જગ્યામાં આટલું બધું કામ કેવી રીતે થાય છે? કદાચ આપણે બે મુખ્ય કાર્યો પર ધ્યાન આપીએ, ઉર્જા અને માહિતી.
સારો વિચાર. પહેલા ઉર્જા. મિટોકોન્ડ્રિયા, પાવર પ્લાન્ટ, એનો મુખ્ય રોલ શું
અને ગોલ?
ઉર્જા બનાવી, બરાબર ને?
હા,
કોષને સતત ઉર્જા જોઈએ. મિટોકોન્ડ્રિયા ખોરાક અને ઓક્સિજન વાપરીને એટીપી બનાવે છે, જે કોષનું ચલણ છે. આ પ્રક્રિયા એટલે કોષીય શ્વસન, અને આ ઉર્જા વગર કોષ કંઈ જ ન કરી શકે.
અને પેલી રસપ્રદ વાત કે એમની પાસે પોતાનું ડીએનએ હોય છે.
હા, એવું મનાય છે કે લાખો વર્ષો પહેલાં એ સ્વતંત્ર બેક્ટેરિયા હતા જે મોટા કોષો સાથે જોડાઈ ગયા. સહજીવન એટલે કોષની અંદર પણ ઇતિહાસ છે.
ગજબ કહેવાય. હવે માહિતીનું કેન્દ્ર ન્યુક્લિયસ, એનું શું?
ન્યુક્લિયસ એટલે કંટ્રોલ રૂમ અથવા સિટી હોલ. બધી આનુવંશિક માહિતી એટલે કે ડીએનએ અહીં સુરક્ષિત રીતે પેક કરેલી હોય છે. એનો મુખ્ય રોલ આ ડીએનએમાં રહેલી સૂચનાઓ, જીન્સ, નો ઉપયોગ કરીને કોષના બધા કાર્યોનું સંચાલન કરવાનો છે.
અને આ સૂચનાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે પ્રોટીન બનાવવા માટે અમને?
બરાબર. એ પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય છે. પહેલા ન્યુક્લિયસમાં ડીએનએમાંથી માહિતીની એક કોપી બને છે, એ છે એમઆરએનએ ટ્રાન્સક્રિપ્શન. પછી આ એમઆરએનએ બહાર સાયટોપ્લાઝમમાં જાય છે,
જ્યાં રાઇબોઝોમ્સ એને વાંચીને પ્રોટીન બનાવે છે. ટ્રાન્સલેશન
એટલે ડીએનએ, આરએનએ, પ્રોટીન, આ જીવનનું મૂળ મંત્ર.
હા, આ સેન્ટ્રલ ડોગમા છે. અને ન્યુક્લિયસ આ આખી પ્રક્રિયા પર નિયંત્રણ રાખે છે, ખાતરી કરે છે કે યોગ્ય સમયે યોગ્ય પ્રોટીન બને. આ એનો મુખ્ય ગોલ છે, માહિતીને ક્રિયામાં રૂપાંતરિત કરવી.
આપણે બીજા ઓર્ગેનાઇઝની પણ વાત કરી હતી, ER, ગોલ્ગી, એ બધા કેવી રીતે સાથે મળીને કામ કરે છે?
એ જ તો કોષની સુંદરતા છે, શ્રમનું વિભાજન. ER પ્રોટીન અને લિપિડ બનાવે, ગોલ્ગી એને પ્રોસેસ કરીને પેક કરે, લાઇઝોઝોમ કચરો સાફ કરે. બધું એકદમ ઓર્કેસ્ટ્રાની જેમ ચાલે છે. દરેકનો પોતાનો રોલ છે, પણ અંતિમ ગોલ એક જ છે, કોષને જીવંત અને કાર્યરત રાખવો.
અને જ્યારે કોષને વિભાજન કરવું હોય ત્યારે?
કોષચક્ર અને કેન્સરનો શું સંબંધ છે?
કોષચક્ર એટલે કોષના જીવનની ઘટમાળ. એ મોટો થાય, પોતાનું ડીએનએ કોપી કરે અને પછી બે નવા કોષોમાં વહેંચાઈ જાય, મિટોસિસ. આ બધું બહુ જ નિયંત્રિત હોય છે, ઠેકઠેકાણે ચેકપોઇન્ટ હોય છે જે ખાતરી કરે કે બધું બરાબર છે.
અને કેન્સરમાં આ નિયંત્રણ તૂટી જાય છે. બરાબર, કેન્સર કોષો આ નિયમો પાળતા નથી. એ અનિયંત્રિત રીતે વિભાજન પામ્યા જ કરે છે, ચેકપોઇન્ટ્સને ગણકારતા નથી અને કુદરતી મૃત્યુ, એપોપ્ટોસિસને પણ ટાળે છે. પુસ્તક સમજાવે છે કે આ કોષની પોતાની જ સિસ્ટમમાં થયેલી ગડબડ છે, કોઈ બહારનો દુશ્મન નથી.
આ સમજ ખરેખર રોગ વિશેની આપણી ધારણા બદલી શકે છે. તો આખા પુસ્તકમાંથી કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકાય?
મને લાગે છે ચાર મુખ્ય સંદેશા છે. પહેલો, જે વારંવાર આવે છે, તે છે કોષ એક લઘુચિત્ર શહેર છે. આ રૂપક બધું સમજવામાં બહુ મદદ કરે છે.
હા, અને બીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો તે છે માળખું કાર્ય નક્કી કરે છે. કોષમાં કશું અમથું નથી, દરેક રચનાનો કોઈ હેતુ છે, કોઈ રોલ છે. મિટોકોન્ડ્રિયાની ગળીઓ હોય કે ન્યુક્લિયસનું આવરણ.
એકદમ સાચું. ત્રીજો સંદેશ, જે ખૂબ જ કેન્દ્રીય છે, તે છે માહિતી જીવનનું ચલણ છે. ડીએનએ, આરએનએ, પ્રોટીન, આ માહિતીનો પ્રવાહ જ બધું ચલાવે છે. એ જ જીવનનો આધાર છે.
અને ચોથો, જે કદાચ ઓછો દેખીતો છે પણ મહત્વનો છે, કોષ એક ગતિશીલ વ્યવસ્થા છે. એ સ્થિર નથી, સતત બદલાય છે, પર્યાવરણને પ્રતિભાવ આપે છે અને પોતાની અંદર સંતુલન, હોમિયોસ્ટેસિસ જાળવી રાખે છે.
અને આ બધા મુદ્દા આપણા જીવન સાથે જોડાયેલા છે. આપણું સ્વાસ્થ્ય, ખોરાક, પર્યાવરણ, બધું જ આ કોષોને અસર કરે છે.
બરાબર, એટલે જ કદાચ ડોક્ટરો કહે છે કે સારો ખોરાક લો, કસરત કરો, કારણ કે એ સીધું કોષના સ્વાસ્થ્યને અસર કરે છે, ખરું ને?
હા, બિલકુલ. એન્ટીઓક્સિડન્ટ કોષને નુકસાનથી બચાવે છે, કસરત મિટોકોન્ડ્રિયાને મજબૂત કરે છે. એની પાછળનું વિજ્ઞાન આ જ છે.
પુસ્તકમાં કેટલાક વિચારો ખૂબ જ ધારદાર રીતે રજૂ થયા છે. એમાંથી અમુક યાદગાર પંક્તિઓ અથવા વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. પેલું શહેરવાળું જ લઈએ. કોષની અંદર જોવું એ એક મહાન શહેર જેટલું જટિલ અને ધમધમતું વિશ્વ જોવું છે. આ શહેરને સમજવું એ તમામ જીવનના આધારને સમજવા બરાબર છે. આ એની જટિલતા અને જીવંતતા બતાવે છે.
અને ડીએનએ વિશેનો વિચાર પણ અદ્ભુત છે. જીવનનું રહસ્ય ચાર અક્ષરના સરળ કોડમાં લખાયેલું છે. કેવી રીતે એ, ટી, સી અને જીનો મૂળાક્ષર બેક્ટેરિયમથી બ્લુ વેલ સુધી બધું બનાવવા માટેની સૂચનાઓમાં ગોઠવી શકાય છે. આ એની સરળતા છતાં અપાર શક્તિ દર્શાવે છે.
અને કોષપટલ માટે, કોષપટલ એ દિવાલ કરતાં વધુ છે. તે જીવન અને નિર્જીવ વચ્ચેની રેખા છે, એક બુદ્ધિશાળી દ્વારપાળ જે સતત બાહ્ય વિશ્વ સાથે વાટાઘાટો કરે છે. આ એના નિયંત્રણ અને સીમાના રોલ પર ભાર મૂકે છે.
અને કેન્સર વિશેનો પેલો ગહન વિચાર, કેન્સર બહારથી આવતો રાક્ષસ નથી, તે કોષની જ એક દુર્ઘટના છે. કોષીય સમાજ પર શાસન કરતા સહકાર અને નિયંત્રણના પ્રાચીન નિયમોના ભંગાણથી જન્મેલું ગૃહયુદ્ધ આ રોગને કોષના પોતાના પરિપ્રેક્ષમાં મૂકે છે.
આ બધા વિચારો બતાવે છે કે કોષને સમજવો એ માત્ર વિજ્ઞાન નથી, પણ જીવનને ઊંડાણથી સમજવાની ચાવી છે.
અને આ સમજ માત્ર થિયરી નથી, એના વાસ્તવિક જીવનમાં ઘણા ઉપયોગો છે, ખરું ને? જેમ કે સ્વાસ્થ્ય અને રોગની બાબતમાં.
હા, ચોક્કસ. જ્યારે આપણે સમજીએ કે વાયરસ કોષ પર કેવી રીતે કબજો કરે છે, કે કીમોથેરાપી કેમ ઝડપથી વિભાજન પામતા કોષોને ટાર્ગેટ કરે છે, કે પછી MRNA રસીઓ કેવી રીતે કામ કરે છે,
તો આપણે મેડિકલ સમાચારો અને સારવારને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
બરાબર. અને રોજિંદા જીવનમાં પણ પોષણની વાત કરીએ, અમુક વિટામિન્સ કોષના ચોક્કસ કાર્યો માટે જરૂરી છે. કસરત મિટોકોન્ડ્રિયાની સંખ્યા કે કાર્યક્ષમતા વધારે છે. આ જાણકારી આપણને વધુ જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે.
એટલે સ્વાસ્થ્ય સલાહ પાછળનું શા માટે સમજાય છે?
હા, એટલું જ નહીં, સ્ટેમ સેલ થેરાપી કે જીનેટિક એન્જિનિયરિંગ જેવી નવી ટેકનોલોજીઓ છે એ બધી કોષ સ્તરે જ કામ કરે છે. એમને સમજવા માટે પણ કોષનું જ્ઞાન જરૂરી છે.
અને પર્યાવરણની વાત, પ્રદૂષણ વગેરેની અસર?
એ પણ મહત્વનું છે. પ્રદૂષકો, ઝેરી રસાયણો એ સીધા આપણા કોષોને નુકસાન પહોંચાડે છે. કોઈક એન્ઝામને બ્લોક કરે, કોઈક ડીએનએને ડેમેજ કરે. આ સમજ આપણને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બનાવે છે.
તો આ બધી ચર્ચા પછી અંતે શું કહી શકાય? મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે આપણા શરીરમાં જ એક આખું વિશ્વ ધબકે છે. કોષની અંદરની જટિલતા, એની કાર્યક્ષમતા, એની વ્યવસ્થા એ ખરેખર અકલ્પનીય છે, જાણે કુદરતનો ચમત્કાર.
અને મારા માટે મુખ્ય શીખે છે કે જીવનને સમજવા માટે કોષના સ્તરે જવું જ પડે. એ પાયો છે. અને પુસ્તક જે રીતે કોષના રોલ અને ગોલ પર ભાર મૂકે છે, એનું કાર્ય શું છે, એનો હેતુ શું છે, એ વિચારવાની એક નવી દિશા આપે છે. આપણે ખાલી એક વ્યક્તિ નથી, પણ અબજો કોષોનો એક સહકારી સમુદાય છીએ.
અને એ વિચારવા જેવું છે કે જો કોષના સ્તરે સહકાર, નિયમપાલન અને વ્યવસ્થા આટલા જરૂરી છે જીવન ટકાવવા માટે,
તો પછી આપણા મોટા માનવ સમાજ માટે એ કેટલા મહત્વના હશે.
બરાબર. કોષ પાસેથી આપણે કદાચ માત્ર બાયોલોજી જ નહીં, બીજું ઘણું શીખી શકીએ છીએ.
સાચી વાત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.